એવી જાતિ પરિણામ ના લેવી. પૂતગલમાં તો સ્પર્શ ગંધ વર્ણ જ થાય, એમાં રાગ દ્વેષ સુખ દુઃખ ન થાય. પણ એક જડ કર્મ છે, એ જડ કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખનો અનુભવ થાય છે અજ્ઞાનના નિમિત્તે, અને એના પાછું એમાં જો જોડાય તો એ નિમિત્તના અહીંયા નૈમિત્તિક રાગ થાય, તો જેના સંબંધથી થાય છે એનો ગણીને એને પૂતગલના પરિણામ કહેવામાં આવે છે. કેમ કે અહીંયા આત્મજ્ઞાન પ્રગટ કરવું છે. જો આત્માના લક્ષ વગર અધરથી જો એ પૂતગલના પરિણામ માને તો મરી જાય. સ્વભાવ દ્રષ્ટિએ પૂતગલના પરિણામ છે. હિંસાના પરિણામ કરે, ચોરીના પરિણામ કરે અને આ પૂતગલના પરિણામ તો મરી જાય, તો સ્વચ્છંદી થાય. આ તો સ્વભાવ દ્રષ્ટિથી જોવાની વાત છે. પર્યાય દ્રષ્ટિથી તો જીવના પરિણામ, પણ સ્વભાવ દ્રષ્ટિથી એ પરિણામનો અભાવ કરવા માટે એને સ્વભાવ દ્રષ્ટિની મુખ્યતાથી જોવામાં આવે. હવે પાણી ઊનું થઈ ગયું, એવું ફરફરતું ઊનું થયું અને એને સાંભળ્યું કે આ પાણી છે એ તો શીતળ શીતળ છે. કોઈ જ્ઞાનીએ એને વાત કરી કે પાણીનો સ્વભાવ શીતળ છે, આ ઉષ્ણતા એ પાણી નથી. તો કે ભાઈ આ પાણી છે શીતળ શીતળ છે, ડોલ ભરીને માથે નાખી ચામડી ઉતરી ગઈ. અરે પણ મૂર્ખા, તને પાણી કયું શીતળ, એ તો એના ત્રિકાળી સ્વભાવ શક્તિની અપેક્ષાએ કહ્યું હતું. વ્યક્તિની અપેક્ષાએ પાણી ઠંડુ ક્યાં થયું છે? સમજી ગયા? એમ આ કાચો પારો સમયસર જો સમજે નહીં તો મરે. ઉતાવળ ના કરવી જોઈએ. અહીંયા વાત સાંભળી કે પાણી ગમે ઊંડું હોય તો શીતળ ટાઢું ટાઢું છે, હળી કાઢીને ઉપર ચડી ગયો ઉપર, અને ગરમા ગરમ ખતખતું પાણી નાખ્યું કે નીચે ચામડી ઉતરી ગઈ. અરે તમે હમણાં કહ્યું પાણી શીતળ, પણ પાણી તો ઉષ્ણનો અનુભવ થયો મને. કે ભાઈ તને કહ્યું તું ધીરજ રાખ કે સ્વભાવ દ્રષ્ટિએ પાણી શીતળ છે, એની પર્યાય થી જો તો ઉષ્ણ છે. એ બે પડખા તો તને કયા હતા, તો તે વિવેક તો કઈ કર્યો. પાણી ઊનું છે એ ઠારીને પીવા માટેની વાત કરી હતી. એ પાણી ઠારવાનો પ્રયોગ તું ક્યારે કરીશ? કે તારા શ્રદ્ધામાં એમ આવે કે પાણી શીતળ છે તો ઠારવાનો પ્રયોગ કરીશ. એમ આત્મા શુદ્ધ છે, એના પરિણામ અશુદ્ધ છે. હવે પરિણામમાં શુદ્ધતા પ્રગટ કરવી છે તો ત્રિકાળ શુદ્ધતાનું અવલંબન લેતા અશુદ્ધતા ટળી અશુદ્ધતાના સ્થાને શુદ્ધ પરિણામ પ્રગટ થશે. માટે ધીમે ધીમે ધીરે રાખીને આ કામ કરવા જેવું છે. આપો છે ભૂલ ન થાય. પણ આ ગુરુદેવના પ્રતાપે બહુ ચોખવટ કરી છે ને, એમાં કઈ ભૂલ થવાનો પડે. બાકી કોઈ પોતાની ગેરસમજથી અણસમજણથી ભૂલ થાય તો એની જવાબદારી છે. ગુરુ શું કરે? ગુરુ તો બે પડખાથી વાત કરે છે, અપેક્ષાથી શ્યાદવાદથી વાત સમજાવે છે.
ભરોસો રાખવો જોઈએ કે ગુરુ બોલે એ ખોટો
નથી.
મારે આમાં ધીરજ રાખી જોવું જોઈએ. પાણીનો સ્વભાવ ઠંડો થવાનો છે તો થોડીક બેઠો નો
ઉતાવળ કરીને ઉપર ચડી ગયો અને અહીંયા સાંભળીને ઉપર ગયો. આપણે ખબર નથી કે હું ક્યાં ઉપર જાય. એક ગરમા ગરમ પાણી નાખ્યું, તમે કહ્યું તો કે પાણી ઠંડુ છે અને મને તો અનુભવ જોયા તમારી ચામડી ભાઈ સાહેબ. આવી વાત તમે કા કરો છો? બાપા કહે કે આ વાત સાંભળીને એને જરાક ધીરજ રાખ્યો હોત અને થોડીક વાર ઠંડુ થવા દીધું હોત તો કઈ અનુરોધ. સાચી વાત છે. હા, અરે પરમાત્મા થવાની વાત બહાર આવી છે. લાયક જીવનું કામ થાય એવી વાત છે. આ વાત તો સાંભળી જ ન હોય ને. ભગવાનની ભક્તિનો જે શુભ ભાવ એ પૂતગલના પરિણામ. હવે અત્યાર સુધી તો એમ માન્યું કે ભક્તિ કરવાથી મારો મોક્ષ થશે. હવે આ ભક્તિ ના પરિણામ જ જડ ના નીકળ્યા, આ તો ચેતન ના પરિણામ જ નથી, તો એ મોક્ષ નું કારણ ક્યાંથી થાય? ત્યારે એને જરાક
સમજણ થઈ, ભરોસો આવ્યો,
બસ સાચી સમજણ કરી અને એને અપનાવવું જોઈએ.
કોઈ કોઈ જગ્યાએ નારદમાં અમે સાંભળતા કે સોનગઢ થી તો વાત એમ આવે છે કે દયા દાન વ્રત આદિ ના પરિણામ છે, એ રાગ ના પરિણામ છે, એટલે એમાં હવે રોકાવા જેવું નથી. તો કે એ તો કે સ્વભાવ થી હટાવે છે, પાપ કરો કે પાપ કરો એટલું તું કે
ભાઈ. અન્ય મતી કોઈ પણ અન્ય મતી હોય એ પુણ્ય છોડીને પાપ કરો અન્ય મતી કહેતા નથી, તો પછી કઈ વિતરાગ પરમાત્મા જે વિતરાગ થયા અને જેને એના સંતો અનુભવી પુરુષ એમ કે પુણ્ય છોડીને પાપ કરો, અરે ભાઈ ખરેખર તો કઈ ગ્રહવાનું ને છોડવાનું નથી, જેમ છે એમ તમે સ્વરૂપ સમજો, સાચું સ્વરૂપ સમજો, બસ પરિણામ ને ફેરવા નથી, આત્માના સ્વભાવને જુઓ અને પરિણામ ફરે એને જાણો, ફરે એને જાણો, ફેરવું નહીં. આની કર જે જોશો ત્યાં પરિણામ ફરી જશે, આમ જોશો તો રાગ થશે, આમ જોશો તો વિતરાગ ભાવ થશે. હવે રાગ નો વ્યય અને વિતરાગ ભાવ નો ઉત્પાદ થયો તો જ્ઞાને એમ જાણ્યું કે પેલા રાગ હતો, એ રાગ ગયો, મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન થયું, એ જ્ઞાને ને જાણે. કઈ કરવું ફેરવું આગું પાછું કઈ કરવું નહીં, જ્યાં જ્યાં જેમ છે તેમ તેને રહેવા દો, પરિણામ ને પરિણામ ના સ્થાનમાં રહેવા દો, દ્રવ્ય ને દ્રવ્ય ના સ્થાનમાં રહેવા દો, અને દ્રવ્ય ને જાણતા પરિણામ જે જેમ છે એમ જાણો, તો દ્રવ્ય ને જાણતા પરિણામ માં વિતરાગતા આવશે. દ્રવ્ય નો અનુભવ કરતા જો પાણી સ્વભાવે શીતળ છે, પાણી અટાણે ઊનું થયું છે પણ સ્વભાવે શીતળ છે, હવે ઓલો સાંભળીને શાંતિથી બેઠો ત્યાં થોડીક વાર ત્યાં પાણી ઠરી ગયું ને પાણી મીડો પીવા, એટલી ધીરજ એને રાખવી જોઈએ.
ગુરુએ બતાવ્યું છે સાચું છે, ભરોસો રાખી અને શાંતિ રાખ,
એના ઉપર ભરોસો રાખી અને પોતાની કસોટી કરવી કે ગુરુ કહે છે કે પાણી અટાણે ઊનું નથી અટાણે શીતળ છે, તો સાહેબ જે આંગળી નાખું તો ખબર પડે કે રે દે ઉતાવળ દેશમાં, જો આંગળી નાખીશ તો આંગ ઉતરી દાજી જાય. હું કહું છું પેલા હમણાં પાણી થી દૂર રહીને જોતું પાણીમાં ભયમાં, કે પાણી એનો શક્તિ જે સ્વભાવ છે એ ત્રણેય કાળ શીતળ છે, વર્તમાનમાં એની યોગ્યતા અને અગ્નિનું નિમિત્ત, અગ્નિનું બાહ્ય નિમિત્ત, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એક સમયનો થોડા ટાઈમ માટે પાણી ઊનું થયું છે, ઊનું થયું છે એ પાણી હકીકત છે, પણ આપણે ઠંડા પાણીની પ્રાપ્તિ કરવી છે, ઊનું પાણી પીવાતું નથી, ત્રસા લાગે છે, ત્યારે કે સ્વભાવની દ્રષ્ટિથી જો શ્રદ્ધામાં લાય કે પાણી શીતળ છે, થોડીક વાર શાંતિ રાખ, પાણી આપોઆપ ટાઢું થઈ જશે. એને ટાઢું કરવું ન પડે, ઊનું કરવામાં તો અગ્નિની અપેક્ષા આવે પણ ટાઢું કરવામાં પંખાની જરૂર નહીં, પડ્યું પડ્યું, હા એનો સ્વભાવ છે કે ઉષ્ણતા વિભાવ છે એનો અભાવ થાય અને શક્તિમાંથી શીતળતા પ્રગટ થાય ને પાણી પીવા કામ આવે. જરા ધીરજ રાખવી જોઈએ, નકર મોઢું દાજી જાય.
આપણે દાખલો આપ્યો હતો ને કે આગલે દિવસે ક્રોધ હતો, બીજે દિવસે ક્રોધ હતો, એમ જ્ઞાન થયું પણ ક્રોધ નથી.
ક્યાં ક્રોધ ક્યાં આવે છે, એ બે ચીજ જુદી છે. માટે જ્ઞાન ને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિ નો અને તેના અનુભવ નો એટલે જ્ઞાન નો પરસ્પર વિશેષ એટલે જુદાઈ, બે નું લક્ષણ જુદું છે એમ જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. આમ જયારે જાણે ત્યારે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે એમ એના ખ્યાલમાં આવી શકે છે, ઉષ્ણતા ભિન્ન ને શીતળતા પાણીની ભિન્ન છે એમ ખ્યાલમાં આવી શકે છે, તેઓ એક નથી પણ ભિન્ન છે. એવા વિવેક ને લીધે એવા ભેદ જ્ઞાન ને લીધે શીત ઉષ્ણ ની માફક અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, આત્મા જેમ ટાઢી ઊની અવસ્થા રૂપે થવું અશક્ય છે, થઈ શકે નહીં, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. ઓલું જ્ઞાનનું અજ્ઞાન કરતો હતો, હવે જ્ઞાનનું જ્ઞાન રાખે છે, એટલે અજ્ઞાન બિલકુલ પ્રગટ થતું નથી, એનું જુદાપણ ભાસે છે. ત્યારે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પ્રણમતો થકો, અજ્ઞાની અજ્ઞાન રૂપે પ્રણમતો હતો. હવે જયારે જ્ઞાન થયું ત્યારે પોતે અજ્ઞાન રૂપે નહીં પ્રણમતો, એટલે રાગ ને પોતાપણે નહીં માનતો, જ્ઞાન ને પોતાપણે માનતો, જ્ઞાન નું જ્ઞાનત્વ પ્રગટ કરતો, જ્ઞાન નું જ્ઞાન પણ રાખ્યું, ઓલો જ્ઞાન નું અજ્ઞાન કરતો હતો. ઓલો અજ્ઞાની સ્થિતિ તો બે ની હરખી હતી, માણું ગાથામાં કહ્યું, ઓલો એ રાગ ને જાણીને હું રાગી એમ થતું હતું ગણીપણું. હવે આ હું જ્ઞાન ને રાગ ભિન્ન, તો જ્ઞાન નું જ્ઞાનત્વ, જ્ઞાન નું જ્ઞાનપણું, જ્ઞાન નું જ્ઞાનપણું પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો, પોતે આત્મામય થયો થકો, જ્ઞાનમય દર્શનમય ચારિત્રમય થયો થકો. આ હું જાણું જ છું, આ હું જાણું જ છું, કૌંસમાં કીરું રાગને જાણું જ છું. રાગી તો પૂતગલ છે, હું રાગી નથી. ભાન થઈ ગયું કે હું જ્ઞાનમય આત્મા છું, જે આ રાગ અવસ્થામાં થાય છે, થોડોક જણાય પણ છે, પણ એ રાગ મારો સ્વભાવ નથી, એ વિભાવ છે. રાગી તો પૂતગલ છે, અર્થાત રાગ તો પૂતગલ કરે છે. ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદી કર્મનો અકર્તા પ્રતિભાસે છે. રાગ થાય છે પણ રાગનો કર્તા પણ છૂટી ગયો, જ્ઞાનનો કર્તા થઈ ગયો, એટલે રાગનો જ્ઞાતા થયો. પેલા રાગનો કર્તા બનતો હતો અજ્ઞાન અવસ્થામાં, હવે જ્ઞાનનો કર્તા થયો એટલે રાગનો જ્ઞાતા થઈ ગયો, રાગનો કર્તા નથી થયો. રાગ છે એ જ્ઞાનનું જ્ઞેય બન્યું. અજ્ઞાન દશામાં રાગ કર્તાનું કર્મ બનતો હતો, એ ભાન થયું, અને જ્ઞાન જયારે કર્મ થયું આત્માનું, ત્યારે રાગ તો થાય છે થોડોક અસ્થિરતાનો, નબળાઈ છે હજી, ત્યાં રાગ થાય છે. તો રાગ મારું કર્મ નથી પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, કેમ કે પૂતગલના પરિણામ છે. રાગી તો પૂતગલ છે એમ જાણે છે, હું એ રૂપે થતો નથી. હું એ રૂપે થયો એ મારી ભ્રાંતિ હતી, હું દેહ રૂપે થયો એ મારી ભ્રાંતિ હતી. ભ્રાંતિ હતી તો પણ દેહ રૂપે નહોતો થયો, એમ મને ભ્રાંતિ હતી કે રાગ રૂપે હું થઈ ગયો જ્ઞાયક ભાવ, પણ જ્ઞાયક ભાવ રાગ રૂપે થયો નહોતો. ભ્રાંતિ ભાંગી, અરે હું તો જ્ઞાનમય આત્મા છું. રાગી થયો હોય તો મારી ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ અજ્ઞાન ટળી જાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે. ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. હવે જ્ઞાતા થઈ ગયો, રાગનો કર્તા બનતો નથી. ભાવાર્થ, જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, પોતાના આત્માથી ભિન્ન જાણે, અર્થાત જેમ શીત ઉષ્ણપણું પૂતગલની અવસ્થા છે, તેમ રાગ દ્વેષ આદિ પણ પૂતગલની અવસ્થા છે. દયાના ભાવ પૂતગલના પરિણામ છે. આ દયાના ભાવ આવે છે ને એ પૂતગલના પરિણામ. આ ગુરુદેવની ભક્તિના બેનસીની ભક્તિનો ભાવ આવ્યો ને એ પૂતગલના પરિણામ છે, મારી જાતના ભાવ નથી. આ હા હા, એ જ અજ્ઞાન છે, એ અજ્ઞાન છે. ભક્તિના ભાવ આવે છે એને હું જાણું છું, ભક્તિના ભાવ કરું છું એ અજ્ઞાન. ભક્તિના ભાવ આવ્યા એને હું જાણું, ભક્તિનો ભાવ આવ્યો વગર નહીં રહે. જેની પાસેથી સમ્યક પામે એવા ગુરુનો ઉપકાર માને, એના પ્રત્યેનો પ્રશસ્ત રાગ આવે, ઉછાળા મારે, પણ એ જે ભક્તિનો રાગ આવ્યો એનો હું જાણનાર છું, એનો હું કરનાર નથી. કેટલો મોટો ફેર પડી જાય છે. એટલે એ દ્રષ્ટિ કરવાથી જ કલ્યાણ થાય એવું છે. આ દ્રષ્ટિ કરવા જેવી છે. આ વાત એવી છે કે કોઈને સમજાવાય જેવી નથી, કેમ કે બીજા જીવો સમજવાની લાયકાત વાળા ઓછા હોય. હાય હાય, ભક્તિના રાગને પૂતગલના પરિણામ કહે છે સોનગઢ વાળા. પણ ભક્તિના રાગને પૂતગલના પરિણામ જે પુરુષ કહે છે એ પુરુષ એક કલાક ભક્તિમાં બેસે. જોતો ખરો તું, જ્યાં વ્યાખ્યાન પૂરું થયું ત્યાં ફટ ભક્તિમાં જાય છે ગુરુદેવ. હવે જે પુરુષ કહે છે કે આ ભક્તિનો રાગ પણ પૂતગલના પરિણામ છે અને ફટ ભક્તિમાં બેસે છે, તો ભક્તિ કરવા જાય. અરે ભક્તિ કરવા નથી જતા, જ્ઞાન કરવા જાય છે. ભક્તિ થાય છે એનું જ્ઞાન કરવા જાય છે. ભક્તિ કરે છે કે ભક્તિ થાય છે એને જાણવા જાય છે. ખબર, આ ભેદ અંદરનો ઊંડાણનો છે. આ જે કળા છે ને એ ઊંડાણની છે. આ ઉપલબ્ધ દ્રષ્ટિથી ખ્યાલ આવે એવું નથી, પણ આ સમજ્યા વિના અંત આવશે નહીં, ખેરો નહીં આવે, સંસારનો અંત નહીં આવે. આ જે સમયસાર કહે છે એ સમજવું પડશે. આ ભેદ જ્ઞાનનો પ્રકાર સમજાવે છે. જેમ શીત ઉષ્ણપણું પૂતગલની અવસ્થા છે તેમ રાગ દ્વેષ આદિ પણ પૂતગલની અવસ્થા છે. એવું ભેદ જ્ઞાન થાય થાય એટલે કરે તો થાય, એની મેળે નહીં થાય એમ, પાછું જયારે થવાનું છે ત્યારે એમ ના લે. એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે, પોતાને જ્ઞાતારૂપ જાણે અને રાગાદિરૂપ પૂતગલને જાણે. એમ થતાં રાગાદિનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. રાગ થાય ખરો પણ એનો કરતા નહીં એનો જ્ઞાતા. જ્ઞાનનો કરતા થાય એ રાગનો કરતા ન થાય, અને રાગનો કરતા હોય એ જ્ઞાનનો કરતા ન હોય. જે જાણે તે કરે નહીં ને કરે તે જાણે નહીં. જે જાણે સો જાણન હારા આવે છે શ્લોક કરતારા. જાણે સો કરે નહીં, કરે સો જાણે નહીં. થઈ ગયો વખત શ્રી સમયસારજી શાસ્ત્ર એનો કર્તા કર્મ અધિકાર ગાથા 75 92 ગાથા પૂરી થઈ, હવે 75 ગાથા લઈ છે. 75 ગાથાનું ઉપરનું મથાળું છે. હવે શિષ્ય એમ પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો, અજ્ઞાની જે આત્મા હતો એ આત્મા પોતાના અનુભવથી જ્ઞાની થયો, તો જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? જ્ઞાની થયો એમ એ કઈ રીતે ઓળખી શકાય? એનું ચિહ્ન લક્ષણ એંધાણ શું? એની દશામાં કયા પ્રકારના મોટા એવા ફેરફાર થયા? કેમ કે બહાર તો કઈ ફેરફાર દેખાતો નથી. દેહનો સંયોગ છે, ગ્રસ્ત અવસ્થા છે, સાધુ થયો નથી, કોઈ બાહ્યનો ત્યાગ કર્યો નથી, અને છતાં એ જ્ઞાની થઈ ગયો એટલે સમ્યક દ્રષ્ટિ થયો, અવિરત સમ્યક દ્રષ્ટિ. તો એની ઓળખાણ શું? એને કેમ એ ખ્યાલ આવે પોતાને? બીજાને ખ્યાલ આવે ના આવે એનો પ્રશ્ન નથી, પણ પોતે જ પોતાના પરિસ્થિતિને કેવી રીતે જાણી શકે ને એનું અંતરદશા, એનું અંતરંગ પરિણમન એ કયા પ્રકારનો એને પલટો લાગે છે અંદર, એ એક અંદરની વાત. અનુભવી ધર્માત્મા પોતે પોતાની પરિસ્થિતિની વાત કરે છે, બીજાને જણાવે છે કે અમારી આ પ્રકારે સ્થિતિ વર્તે છે. પોતાની સ્થિતિનું જ જ્ઞાન કરે છે જ્ઞાની, કે આ પ્રકારે જ્ઞાનીની સ્થિતિ હોય. અને તમે પણ જ્યારે જ્ઞાની થશો ત્યારે તમારી સ્થિતિ પણ આવી જ થશે. જે મેં લખીએ છીએ એવી પરિસ્થિતિ તમારી ઊભી થશે. એટલે પોતાના અનુભવની વાત પોતાને બીજાને સમજાવે છે. શિષ્ય પૂછે છે કે અજ્ઞાની હતો એ જ્ઞાની થયો, આત્માનો અનુભવ થયો, સમ્યક દ્રષ્ટિ થયો, બાહ્ય કોઈ પ્રકારનો હજી ત્યાગ નથી, વેશ પલટો નથી, એ જ પ્રકારે સ્થિતિ, એના ડ્રેસમાં ફેરફાર છે એની, કઈ એની ખાણીપીણી છે, એવા રોટલી દાળ શાકભાજી ચાલુ ખોરાક શાકાહારી, માંસ તો હોય જ નહીં, દારૂ તો એ જ નહીં, એ તો પ્રશ્ન જ નથી. એ તો પહેલેથી જ ન હોય, એ તો પહેલેથી જ ન હોય જૈનના દીકરાને. પણ એ જ્યારે જ્ઞાની થયો તો એના પરિણામની અંદર એના અભિપ્રાયમાં શું મોટો ફેરફાર થઈ ગયો. એમ શિષ્ય પૂછે છે કે જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય તેનું ચિહ્ન અને લક્ષણ કહો, શિષ્યનો પ્રશ્ન છે. એના ઉત્તરો 75 નંબરની ગાથા છે. પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે ન કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથાનો અર્થ, જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. એટલે નોકર્મના પરિણામ એટલે શરીરના પરિણામો તો થયા કરે છે, શરીરના પરિણામો અટકતા નથી. અજ્ઞાની હતો તો ચાલવાનું, બોલવાનું, હાથ પગ હલવાનું એ બધું ક્રિયા તો થતી હતી, અને જ્ઞાની થયો તો પણ શરીરની ક્રિયા એવા પ્રકારની થયા જ કરે છે. તો નોકર્મના પરિણામ એટલે શરીરના પરિણામ એને કરતો નથી, માત્ર જાણે છે. અજ્ઞાની હતો, શરીરના પરિણામ તો થતા હતા, છતાં પણ એ હું અને કરું છું એવી એની મિથ્યા બુદ્ધિ હતી. અનુભવ થયા પછી શરીરના પરિણામ થાય છે એને હું કરનાર નથી, પણ થાય છે એને જાણું છું. એટલે જાણવા રૂપે પરણમે છે, કરતા બુદ્ધિનું શલ્ય નીકળી ગયું છે. ક્રિયા રહી ગઈ શરીરની, પણ કરતા બુદ્ધિ છૂટી. પછી અંતરંગમાં કર્મના પરિણામ જે થાય છે એને કરતો નથી જાણે છે. કે સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો રાગ આવે, પ્રતિમાના દર્શન કરવાનો રાગ આવે, કે બીજા શુભ ભાવ આવે, કે વેપાર રોજગારના ખાવા પીવાના પાપના પરિણામ આવે, એ બધા કર્મના પરિણામ છે. એને જાણે છે પણ કરતો નથી. જ્ઞાની થયો, જ્ઞાની થવાની સાથે જ એ પરિપૂર્ણ વિતરાગ દશાને પ્રાપ્ત થતો નથી, સાધક દશા છે. સાધક દશા હોવાથી સમ્યક દર્શન થયા પછી પણ એને કષાયના પરિણામ, તીવ્ર ને મંદ, શુભ ને અશુભ ભાવ આવે. હવે એ આવે છે કર્મના પરિણામ, એ આત્માના પરિણામ પણ એ જાણતો નથી, એ કર્મના પરિણામ છે. અને એ કર્મના પરિણામ થાય છે એને કરતો નથી, માત્ર એને જાણે છે, તે જ્ઞાનીનું ચિહ્ન અને લક્ષણ છે. એ ટૂંકાણમાં આટલું કહ્યું હોય વિસ્તારથી ટીકા કરશે. ટીકા એટલે વિસ્તાર. કુંદકુંદ આચાર્ય ભગવાને પ્રાકૃતમાં ગાથા લખી એને સંસ્કૃતમાં ટીકા વિસ્તાર અમૃતચંદ્ર આચાર્ય ફરમાવે છે. નિશ્ચયથી જો વાત એવી છે કે ઓછામાં ઓછું બે નહીનું તો જ્ઞાન એને જોશે. જીનેન્દ્ર ભગવાનની વાણીનું રહસ્ય, એ રહસ્યનો પાર પામવો હોય, કેમ કે રહસ્ય ભરેલી વાત છે, આ વાત કોઈ અપૂર્વ છે, રહસ્યમય છે, એ વાતને પાર પામવો હોય તો એને ઓછામાં ઓછી બે નહીનું તો જ્ઞાન જોઈએ. બીજા તો એનામાં સ્વાભાવિક ગુણો હોય જ, મધ્યસ્થતા, કષાયની મનતા, સરળતા, એ પ્રકારના પરિણામ તો એના કુણા પરિણામ તો હોય જ. સમયસાર શાસ્ત્રનું અધ્યયન કરતો હોય કે સાંભળતો હોય એના પરિણામમાં કષાયની મંદતા તો આવી જ જાય, પણ ચારિત્રના કષાયની મંદતા આવે એના કરતા એને મિથ્યાત્વના પરિણામની મંદતા બહુ આવી જાય અનુભવ પહેલા. એ પાપના પરિણામ છે મિથ્યાત્વના. એ ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર કરતા એ મિથ્યાત્વનો રસ એકદમ ઘટી જાય છે. એટલે પાપ બે પ્રકારના છે. આખા જગતને પાપનો એક જ પ્રકાર લાગે છે કે હિંસા, જૂઠ, ચોરી, એ એક પાપ લાગે છે. અને એ પાપને જગત છોડે છે અને પુણ્યના પરિણામ કરે છે. હવે જયારે પુણ્ય પરિણામ કરે છે ત્યારે આ ભારે પાપ કરે છે એ ખબર પડતી નથી. પુણ્યના પરિણામ અજ્ઞાની કરે એની સાથે એ પાપ કરી જ રહ્યો છે, અને સમ્યક દ્રષ્ટિના પરિણામમાં પુણ્યના પરિણામ આવે પણ એને પાપ કરતો નથી હારે હારે. આ વાત એક રહસ્યવાળી છે, સમજાવું, સમજવા જેવી છે કે અજ્ઞાની જીવ છે એને કશાયની મંદતાના પરિણામ ઘણાને આવે. દાખલા તરીકે કશાયના પરિણામની મંદતા એવી આવે કે ગ્રસ્ત અવસ્થામાં બીજાઓ એને એમ કહે કે આ તો જ્ઞાની લાગે છે, એટલો વૈરાગ દેખાય. ખરેખર વૈરાગ નથી, કેમ કે વૈરાગ તો જ્ઞાન હોય, આત્મજ્ઞાન, એની સાથે વૈરાગ લાગુ પડે. પણ સામાન્ય રીતે લૌકિક જીવો એમ કે ભાઈ આ તો બહુ વૈરાગી જીવ છે, ઘણો બાહ્યનો ત્યાગ છે, કશાયની મનતા છે, પરિગ્રહનું પરિમાણ છે, ભાષા જુએ બોલે તો એકદમ મીઠી ભાષા હોય, ક્રોધ તો કરે નહીં કંઈ, અને ગમે તેની સાથે કંઈ પણ મંદુક થયું હોય તો જતું કરે એવી ઉદારતા, એટલે કશાયની મંદતાના પરિણામ એટલે શુભ ભાવ, એ કરતા બુદ્ધિએ અજ્ઞાની કરે છે. અને હારે હારે મિથ્યાત્વનો પાપ પણ કરે છે. એ મિથ્યાત્વનો પાપ એને શું લાગ્યું કે જે આ શુભ ભાવ થાય છે એને હું કરું છું, એ શુભ ભાવનો એ ધણી થઈ જાય છે. હવે જે શુભ ભાવનો જે ધણીપણું માલિકીપણું આવ્યું, શુભ ભાવ તો ચારિત્રની મંદતા આવી તો શુભ ભાવ જ છે, એ તો પુણ્ય તત્વ છે. પણ સાથે આ પુણ્ય મેં કર્યું, આ પરિણામ મારા છે, આ પરિણામ મેં કર્યા, આ પરિણામનું ફળ સારું આવશે, અથવા આ પરિણામ કરું છું તો મને ધર્મ થશે, અથવા પરંપરાએ ધર્મ થશે, અત્યારે ન થાય તો કાંઈ નહીં, અત્યારે પુણ્ય કરીએ એના ફળમાં આસ્તે આસ્તે ધીમે ધીમે કોક દી ધર્મ થઈ જશે, એમ પુણ્યના પરિણામનો સ્વામી બનીને કરતા બુદ્ધિ કરે છે. એટલે કરતા બુદ્ધિ હોવાને કારણે એને મિથ્યાત્વનું પાપ લાગે છે, અને એ મિથ્યાત્વનું પાપ ચારિત્રના પાપ કરતા અનંત ગણું. ચારિત્રનું પાપ એટલે સાત પ્રકારના વ્યસન કોઈ સેવતો હોય તો એના કરતા મિથ્યાત્વનું પાપ અનંત ગણું છે. ચારિત્રના પાપને તો જીતો સેલો છે, પણ મિથ્યાત્વના પાપને કોઈ વિરલો જીતી શકે છે. ચારિત્રના પાપને તો મારા ને તમારા આત્માએ અનંતવાર જીતો, અને એટલી કશાયની મંદતા કરી સાધો થયો અનંતવાર, નગ્ન દિગંબર મુનિ થયો, 12 પ્રકારના તપ તૈપા, રાજપાઠ છોડ્યું, રાણીઓ છોડી, આ બધા આત્માઓએ પાઠ ભેજો છે હો, આ કોઈ નવી વાત નથી. કારણ કે આત્મા અનાદિકાળનો છે, અનાદિકાળનો, એને ઘણા વેશ ધારણ કર્યા, ચાર ગતિમાં ઘણા વેશ ધારણ કર્યા, મનુષ્ય ગતિમાં સાધુના વેશ પણ ધારણ કર્યા, 12 પ્રકારના તપ તૈપો, 5 પ્રકારના મહાવ્રત, નિરતિચાર, કોઈ એને અતિચાર દોષ ન લાગે, અણાચાર તો નહીં પણ અતિચારે પણ નહીં લાગે, એવા નિર્દોષ સાવધાની પૂર્વક 5 મહાવ્રત પાળ્યા, 12 પ્રકારના તપ તૈપો, ઉભા ઉભા એક વખત આહાર લી, આવી સ્થિતિ કરી અનંતવાર. પણ એ પુણ્યની હારે એ પાપ કરતો ગયો. હવે કોઈને કોઈ સમજે નહીં, અને કોઈને કહેવાય પણ નહીં કે ભાઈ આ તમે પુણ્ય કરો છો એની હારે પાપના પરિણામ તમે ન કરો, છોડી દો. તો કે પણ આમાં પાપના પરિણામ તો દયાના પરિણામ મને આવ્યા, એમાં પાપનું પરિણામ હું કે આ દયાના પરિણામ મેં કર્યા એનો જે તો માલિક થઈ ગયો, કશાયનો માલિક થયો, મંદ કશાય. કશાયના બે પ્રકાર, તીવ્ર કશાયને પાપ કહેવાય અને મંદ કશાયને પુણ્યતત્વ કહેવાય, સમજી ગયા. હવે એનો જે માલિક થઈ ગયો, ધણી થઈને બેઠો છે કશાયનો, એ મોટું પાપ છે. કેમ કે એમાં કર્તૃત્વ બુદ્ધિ છે એની, મેં કર્યા આ પરિણામ મારા છે, જ્ઞાન મારું છે એ ભૂલી ગયો, જ્ઞાન મારું છે જ્ઞાનમય હું છું એ ભૂલી ગયો, અને આ પરિણામ મેં કર્યા. એની લક્ષ્ય એની દ્રષ્ટિ એના ઉપર છે, અને એની હારે એકતા સેવે છે. કરતા બુદ્ધિ હોય યા એકતા હોય તો જ કરતા હોય. એટલે પાપના પરિણામ સાથે સાથે મિથ્યાત્વના પાપના પરિણામ થાય છે. શાસ્ત્રકાર તો કહે છે કે સાત પ્રકારના વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ બુરું છે. શિકાર, પરસ્ત્રી ગમન, જુગાર, માંસાહાર એવા બધા ઘણા ચારિત્રના પાપો છે પાર વગરના. કહેવાનો આશય શાસ્ત્રકારને એ છે કે એ સાત પ્રકારના પાપને તમે સેવો એમ કહેવાનો આશય નથી, પણ એ ચેતાવે છે કે સાત પ્રકારના જે પાપ ચારિત્રના લાગે છે એના કરતા મિથ્યાત્વનું પાપ બહુ બુરું છે. એનાથી છૂટવું એ તો કોઈ વિરલા છૂટી શકે. માટે તું બરાબર સાવધાની રાખીને તો ભેદ જ્ઞાનનો પ્રકાર તું ભજાવ એક વખત, કે આ પુણ્યને પાપના પરિણામ મારા નથી, એ વિભાવ ભાવ એનો હું માલિક નથી, એ કર્મકૃત ભાવ છે, કર્મના સંબંધથી થયેલા ભાવો છે, મારો સ્વભાવ નથી, વિભાવ છે મારો સ્વભાવ નથી, એમ જાણીને તું તારા શુદ્ધાત્માનો અનુભવ કર. અને એક વખત અનુભવ કર્યો તો મિથ્યાત્વનું પાપ નીકળી જશે, પછી ચારિત્રનું પાપ એને લાગશે ખરું. ગ્રસ્ત અવસ્થામાં પાપ લાગશે, પછી પંચમ ગુણ સ્થાને પાપના પરિણામ એકદમ ઓછા અને પુણ્યના પરિણામ વધારે, છઠ્ઠા ગુણ સ્થાને આવશે એટલે એકલા પુણ્યના પરિણામ, પાપના પરિણામ બિલકુલ નહીં, સાવ નીકળી જશે. ચારિત્રનો પાપ, પહેલા મિથ્યાત્વનું પાપ કાઢ, પછી ચારિત્રનું પાપ નીકળશે, અને પછી ચારિત્રનું પુણ્ય છે. એનાથી છૂટવું એ તો કોઈ વિરલા છૂટી શકે. માટે તું બરાબર સાવધાની રાખીને તો ભેદ જ્ઞાનનો પ્રકાર તું ભજાવ એક વખત, કે આ પુણ્યને પાપના પરિણામ મારા નથી, એ વિભાવ ભાવ એનો હું માલિક નથી, એ કર્મકૃત ભાવ છે, કર્મના સંબંધથી થયેલા ભાવો છે, મારો સ્વભાવ નથી, વિભાવ છે મારો સ્વભાવ નથી, એમ જાણીને તું તારા શુદ્ધાત્માનો અનુભવ કર. અને એક વખત અનુભવ કર્યો તો મિથ્યાત્વનું પાપ નીકળી જશે, પછી ચારિત્રનું પાપ એને લાગશે ખરું. ગ્રસ્ત અવસ્થામાં પાપ લાગશે, પછી પંચમ ગુણ સ્થાને પાપના પરિણામ એકદમ ઓછા અને પુણ્યના પરિણામ વધારે, છઠ્ઠા ગુણ સ્થાને આવશે એટલે એકલા પુણ્યના પરિણામ, પાપના પરિણામ બિલકુલ નહીં, સાવ નીકળી જશે. ચારિત્રનો પાપ, પહેલા મિથ્યાત્વનું પાપ કાઢ, પછી ચારિત્રનું પાપ નીકળશે, અને પછી ચારિત્રનું પુણ્ય છેલ્લે નીકળશે, એમ એની વિધિ છે, ક્રમ છે. સમજી ગયા? ક્રમભંગ ન થાય. આશ્રવના ચાર પ્રકાર ભગવાને કહ્યા, મિથ્યાત્વ વ્રત કષાય નિયોગ પ્રમાધારે ભેળ હોતો પાંચ, બાકી ચાર. તો એનો ક્રમ છે કે પેલો મિથ્યાત્વ જાય, પછી અવ્રત જાય, પછી કષાય જાય, અને છેલ્લે યોગ જાય. ચૌદમે ગુણ સ્થાને જાતમાં આવે છે ત્યારે યોગ નામનો આશ્રવ એનો અભાવ, તેરમા સુધી હજી યોગ છે. તેરમા ગુણ સ્થાને યોગ એટલે પ્રદેશનું કંપન છે, એના નિમિત્તે કર્મ આવે છે, પણ કર્મ બંધાતા નથી. કેમ કે ભગવાનને કષાયનો અભાવ છે એટલે કર્મનું આવાગમન થાય કંપનને કારણે, પણ કર્મનો બંધ થતો નથી. હવે કહે છે કે એ પુણ્યના પરિણામને છોડીને તું પાપ કર એમ કોઈનો ઉપદેશ ન હોઈ શકે. એ તો અન્યમતી પણ ઉપદેશ નથી આપતા કે પુણ્ય છોડીને તમે પાપ કરો, પણ પુણ્યના પરિણામ થાય ત્યારે તું ચેતતો રહેજે કે આ પરિણામ થાય એને હું જાણું કે પરિણામને કરું, મારો સ્વભાવ શું છે, મારો સ્વભાવ જ્ઞાન કરવાનો છે કે મારો સ્વભાવ પુણ્ય પાપ કરવાનો, કે પુણ્ય પાપ થાય એને જાણવાનો કે આત્માને જાણવાનો. આ એક રહસ્યમય વાત છે, અને જો આમાં ઊંડો ઉતરે, થોડો થોડો જો અભ્યાસ કરીને ઊંડો ઉતરે, તો એને અંદરમાંથી અતિન્દ્રિય આનંદ તો અનુભવ થયા પછી આવે. મિથ્યા દ્રષ્ટિને અતિન્દ્રિય આનંદનો એક છાંટો ન હોય, પણ જેમ જેમ એ અભ્યાસ કરે ને જેમ જેમ આત્માના સ્વભાવનો ખ્યાલ એને આવતો જાય એમ એને ચિત્તની પ્રસન્નતા આવે. જેમ જેમ સ્વરૂપ ખ્યાલમાં આવે ને તેમ તેમ એને મિથ્યાત્વની મંદતા થાય અને ચારિત્રના પરિણામની અંદર પણ મંદતા આવે એટલે એને અંદર ચિત્તની પ્રસન્નતા આવે કે કાંઈક જાણે વસ્તુ મને પ્રાપ્ત થઈ ગઈ. શુદ્ધાત્માનો અનુભવ થવા પહેલા સમજી ગયા, હવે તો નજીક લાગે છે એમ એને પોતાને ખબર પડે. સમજી ગયા, આવો અભ્યાસ જો નિરંતર કરે તો જરૂર એને આત્માની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ થાય. ઓ અશક્ય નથી, દુર્લભ છે, દુર્લભ તો છે, અશક્ય નથી. એટલે વિશેષ પુરુષાર્થ માગે છે, રૂચિપૂર્વકનો પુરુષાર્થ. રૂચિ કરવી એ જ ખરેખર પુરુષાર્થ છે. અને જ્યાં રૂચિ ઉપડી ત્યાં એનો પુરુષાર્થ ઉપડ્યા વગર રહેશે નહીં. કેમ કે રૂચિ અનુયાયી વીર્ય, જ્યાં જેની રૂચિ હોય ત્યાં તેની ગતિ પરિણતિ ત્યાં જાય જાય ને જાય જ. એમ સમાજમાં પણ જ્યાં જેની રૂચિ હોય ત્યાં એનું વીર્ય કામ કરે છે, એનો પુરુષાર્થ ત્યાં દોડે છે. એમ જેને આત્માની લગ્ન લાગીને પ્રાપ્ત કરવાની ભાવના છે તો એને સ્વરૂપ વારંવાર સમજે તો એને આસ્તે આસ્તે સ્પષ્ટતા આવતી જાય આત્માના સ્વરૂપ સંબંધે. તો અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે જે જ્ઞાની થાય છે એને શરીર પણ છે, શરીરની ક્રિયા પણ થાય છે. નોકર્મના પરિણામ થાય છે, એને કરતો નથી જાણે છે જ્ઞાની. હાથ પગ હલે, ભાષા નીકળે, ચાલવાનું બોલવાનું એ બધી નોકર્મની ક્રિયા થાય છે, પણ આ ક્રિયાને હું કરનાર છું એમ એના ભાવમાંથી છૂટી ગયું છે. માત્ર ક્રિયા થાય છે એને જાણે છે, એ જે જાણે છે એવું જે જ્ઞાન છે કે જે જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન આત્માનું કર્મ બને છે અને શરીરના પરિણામ થાય એ જ્ઞાનનું ગ્રહી થઈ જાય છે. એ મંત્રની અંદર જે કંઈ શુભાશુભ ભાવ થાય નીચલી ભૂમિકામાં, ઉપલી ભૂમિકામાં દેશવ્રત અને સર્વવૃત્તિ થાય ત્યારે અશુભ અને શુભ પરિણામ થાય એ કર્મના પરિણામ છે, જીવના પરિણામ નથી, જીવની જાતના નથી, જીવની હારે મળતા પણ નથી, જીવ આશ્રિત નથી. એ પરિણામ છે આત્માશ્રિત નથી, એ કર્માશ્રિત પરિણામ છે. એ પરિણતિ પરનો સંગ કરે છે, જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં એને શુભાશુભ ભાવ થાય છે. તો એ કર્મના સંગે પરિણામ થાય છે, આત્માના સંગે શુભાશુભ પરિણામ કોઈ કાળે ન થાય. જો આત્માના સંગે શુભાશુભ ભાવ થાય તો આત્માને સમ્યક દર્શન ન થાય ને કોઈને મોક્ષ ન થાય. પણ હંમેશા જે કંઈ આશ્રવ તત્વ છે પુણ્યને પાપ બે ભેદ એ પરાશ્રિત છે, પરના લક્ષ્ય જ થાય, પરના અવલંબને જ થાય. તો કર્મના લક્ષ્ય પરિણામ થાય, કર્મ આશ્રિત છે માટે તે પરિણામ કર્મના છે, આત્માશ્રિત નથી, આત્માની જાતના નથી, વિભાવ ભાવ છે એ ટળી જાય એવા છે માટે એ મારો સ્વભાવ નથી. એમ જ્ઞાની અંતરંગમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ કે જે કર્મના પરિણામ છે એને માત્ર જાણે છે પણ એને કરતો નથી. આ એક ઉપરથી તમને વાત કરી ગાથાનું રહસ્ય. હવે આપણે ટીકા વાંચી છે. નિશ્ચયથી જો એ ખ્યાલ રાખવો કે કઈ નહીંનું કથન છે. બે વાત કરી હતી પહેલા કે નિશ્ચય નહીં શું અને વ્યવહાર નહીં શું. હવે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંનું સ્વરૂપ ટૂંકામાં કહું કે નહીં છે તે જ્ઞાનનો અંશ છે. પ્રમાણ જ્ઞાનના અંશને ભગવાન નહીં કહે છે. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય કે દ્રવ્ય અને પર્યાય આખી વસ્તુ જે છે સામાન્ય વિશેષાત્મક એને યુગપત જે જ્ઞાન જાણે એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. જેમ સોનું અને સોનાનું ગાંઠ એ બેને એક સાથે જાણવું, બેને એક સાથે જાણવું કરવું નહીં, જ્ઞાનમાં કરવું ન હોય. જ્ઞાનમાં જો કરવું હોય તો અજ્ઞાન થાય ને, અજ્ઞાનમાં નહીં ન હોય, જ્ઞાનમાં નહીં હોય. તો એ સોનું અને સોનાનો ઘાટ યુગપદ એક સાથે જાણવું એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. અને એ સોનું અને સોનાના ઘાટમાં જયારે સોનાનું વિષય કરે જ્ઞાન તો એને સ્વભાવને વિષય કરે અભેદને તો એ જ્ઞાનની અવસ્થાને નિશ્ચય નહીં કહેવાય. અને ઘાટને જાણે, ઘાટને વિષય કરે જ્ઞાન, એ પર્યાયને વિષય કરે, ભેદને વિષય કરે તો એ જ્ઞાનનું નામ છે વ્યવહાર નહીં. બસ આ નિશ્ચય નહીં વ્યવહાર નહીંનું ટૂંકું સ્વરૂપ છે. હવે આત્મામાં ઉતારું કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. નિશ્ચય નહીંથી આત્માને જ્યારે આત્મા જાણે છે ત્યારે આત્માનો સ્વભાવ જ એ ગ્રહણ કરે છે. નિશ્ચય નહીં સ્વભાવને ગ્રહણ કરે છે અને વ્યવહાર નહીં સંયોગને ગ્રહણ કરે છે એટલે જણાવે છે. નિશ્ચય નહીં સ્વભાવને પ્રસિદ્ધ કરે છે અને વ્યવહાર નહીં સંયોગને, ક્ષણિક પર્યાયને, ભેદને વિષય કરે છે. તો આત્મા ત્રિકાળી સામાન્ય નાયક ભાવ છે જે નિત્ય નિરાવરણ છે. એને કોઈ કાળે પણ કર્મનું આવરણ થયું નથી. કર્મનું આવરણ તો નથી થયું પણ એને મિથ્યાત્વના પરિણામનું ભાવ આવરણ પણ નથી. એવો શુદ્ધ ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે, નિજ પરમાત્મા દ્રવ્ય. એને વિષય કરે એ જ્ઞાનના અંશને નિશ્ચય નહીં કહે છે. એટલે આત્માનો જેવો સ્વભાવ હોય એને જે પ્રસિદ્ધ કરે એનું નામ નિશ્ચય નહીં છે. અને રાગાદીને પ્રસિદ્ધ કરે કે આ રાગ છે, દ્વેષ છે, પુણ્ય પાપના પરિણામ છે એને જે જણાવે એ જ્ઞાનની પર્યાયનું નામ છે વ્યવહાર નહીં. સંયોગને બતાવે તે વ્યવહાર નહીં, સ્વભાવને બતાવે તે નિશ્ચય નહીં. પુણ્યને પાપ સંયોગ છે, પૈસા ટકા તો સંયોગ છે જ અરુણભાઈ, એ તો પ્રશ્ન જ નથી. દેહ તો સંયોગ છે એ તો પ્રશ્ન જ નથી, પણ અંદરમાં આત્માના પરિણામ જે થાય ને પુણ્યને પાપ એ પણ સંયોગી ભાવ છે, સંયોગ છે. એનો પણ વિયોગ થઈ જાય છે, એનો અવશ્ય વિયોગ થાય છે. કેમ કે પુણ્યના પાપના પરિણામ કાયમ રહેવાવાળી ચીજ નથી, એનો તો અભાવ થાય છે. સ્વભાવનું લક્ષ કરી સ્વભાવમાં ઠરે અને પરમાત્મા દશા પ્રગટ થાય ત્યારે પુણ્ય પાપના પરિણામ તો રહેતા નથી, અભાવ થાય છે. જે અભાવ થાય છે એ બતાવે છે કે આત્માનો સ્વભાવ નથી. જો આત્માનો સ્વભાવ હોય તો પાંચ મહાવ્રતના પરિણામ કાયમ રહેવા જોઈએ. પાંચ મહાવ્રતના પરિણામનો પણ અભાવ થાય ત્યારે તો અરિયંત પદની પ્રાપ્તિ થાય. તો જે નીકળી જાય છે એ મેલ છે, એ પવિત્ર આત્માના પરિણામ નથી. મેલ શબ્દ છે, આ મારા ઘરની વાત નથી કરતો, ચારિત્રનો મોહ અને મેલ છે. પુણ્યને પાપ બંને મલિન ભાવ છે, એમાં કોઈ છૂટછાટ નહીં કે અજ્ઞાનીના પરિણામને મલિન કહેવાય અને જ્ઞાનીના શુભ રાગને પવિત્ર કહેવાય એવો છૂટછાટ ન હોય. જે એનું સ્વરૂપ અને સ્વભાવ છે એ જ્ઞાનીઓ જાહેર કરે છે. જ્ઞાની પોતે જાહેર કરે છે કે પાંચ મહાવ્રતના પરિણામ અમારી દશામાં થાય છે પણ અમે એને મેલપણે અનુભવીએ છીએ. આવો શાસ્ત્રનો પાઠ છે. જે જ્ઞાનીઓ ઓકે છે એને અજ્ઞાનીઓ ગ્રહણ કરે છે, જે ઉલટી કરે છે ઉલટી કરી કાઢી નાખે છે. એટલે કે આ ભાવ મારો નથી એના પ્રત્યે ઉદાસ છે, ઉપેક્ષા છે, એને અજ્ઞાનીઓ મારાપણે કરીને અપનાવે છે. એટલે એને મિથ્યાત્વનો પાપ લાગે છે પુણ્યના પરિણામની સાથે. ત્યારે અહીંયા કીધું કે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, જો આ જ્ઞાની થયો છે એ જ્ઞાની જે કંઈ રાગ દ્વેષના પરિણામ થાય કે અલ્પ સુખ દુઃખના પરિણામ થોડા થાય અસ્થિરતાના, એ બધા પરિણામ અંતરંગમાં ઉત્પન્ન થાય છે. એટલે જીવની પર્યાય છે, જીવના પરિણામ છે, પણ એ બધા પરિણામ જે ઉત્પન્ન થાય છે તે ખરેખર કર્મના સંગે ઉત્પન્ન થતા હોવાને કારણે એ કર્મના પરિણામ છે, આત્માના પરિણામ નથી, આત્માને આશ્રિત નથી. કર્મ આશ્રિત પરિણામ છે, કર્મના સંગે થાય છે, માટે તે બધા પરિણામ કર્મના પરિણામ છે, એ પરિણામ મારા નથી. એ પરિણામ થાય છે ખરા પણ એને હું જાણું છું પણ એનો હું કરનાર નથી. અને બહારમાં આ વાત કરે છે શરીરની, સ્પર્શ ગંધ વર્ણ શબ્દ મન સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, નોકર્મનું પરિણામ એટલે શરીરનું જે પરિણામ થાય અને અંદરમાં રાગાદિ કર્મનું પરિણામ, એક દ્રવ્ય કર્મના પરિણામ છે, બીજા નોકર્મના પરિણામ છે. શરીરની જે કઈ સ્થિતિ છે એને નોકર્મ કહેવાય અને અંદરમાં રાગાદિ ઉત્પન્ન થાય એને દ્રવ્ય કર્મના પરિણામ કહેવાય, એને કર્મના પરિણામ કહેવાય. કર્મના ત્રણ પ્રકાર છે, એક ભાવ કર્મ રાગાદિ, બીજું દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ આદિને દ્રવ્ય કર્મ કહેવાય અને શરીરને નો કર્મ કહેવાય. એ ત્રણેયને પાછળ કર્મ શબ્દ લાગ્યો છે, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. તો કર્મનો એક જ પ્રકાર નથી. જગત એમ માને કે કર્મ એટલે જડ કર્મ જ્ઞાનાવરણ આદિ કર્મ, એમ નથી. કર્મના ત્રણ પ્રકાર ભગવાને ફરમાવ્યા છે કે ભાવ કર્મ રાગાદિ, નો દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ આદિ અને શરીર આદિ નો કર્મ. શરીરને નો કર્મ કહેવાય અને શરીરના બાહ્ય પદાર્થો એને પણ નો કર્મ કહેવાય. એ નો કર્મમાં બે પ્રકાર છે, બદ્ધ નો કર્મ અને અબદ્ધ નો કર્મ. શરીરને બદ્ધ નો કર્મ કહેવાય અને શરીરથી બાહ્ય જેટલા પદાર્થ એના સંયોગમાં આવ્યા હોય એને અબદ્ધ નો કર્મ કહેવાય. એમ નો કર્મને બે પ્રકાર છે, છૂટા શરીરથી જુદા. એક એ છે કે આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ તે બધું ચોટી મારે છે, કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ. કર્મના પરિણામ એટલે ભગવાનની ભક્તિનો રાગ, એ કર્મનું પરિણામ છે. જે ભાવે તીર્થંકર કર્મની પ્રકૃતિનો બંધ થાય